સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 13-12-2014.
વચનામૃત કાર્યાણી 1 ઈયળ ભમરીનું.
શ્રી કાર્યાણી વચનામૃતમ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના ભાદરવા સુધી દ્વાદશીને દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપર પલંગ લાવ્યા હતા. તે ઢાળ્યો હતો ને તે પલંગ ઉપર રેશમનું ગાડલું ધોળા ઓછાડે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂના ઢીચણિયા મૂક્યા હતા અને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા. એવી શોભાએ યુક્ત જે તે પલંગ, તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેટો મસ્તકે બાંધ્યો હતો અને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે? ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે, માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે, ચિત્તને વિશે રહી છે, અહંકારને વિશે રહી છે, શ્રોત્રને વિશે રહી છે, ચક્ષુને વિશે રહી છે, ઘ્રાણને વિશે રહી છે, જીભાને વિશે રહી છે, વાણીને વિશે રહી છે, ત્વચાને વિશે રહી છે, હાથને વિશે રહી છે, પગને વિશે રહી છે, શિશ્નને વિશે રહી છે, ગુદાને વિશે રહી છે. એવી રીતે બુદ્ધિ છે તે નક્ષિકા પર્યંત આ શરીરને વિશે વ્યાપીને રહી છે અને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે, પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે, તે વાયુએ કરીને વધે છે ને ઘટે છે, અને તે અગ્નિની જ્વાળા વધતી ઘટતી જણાય છે પણ વાયુ જણાતો નથી. અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકીએ અને તે છાણામાં સળગવા માંડે, તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ તે ધુમાડો ઊંચો ચડવા માંડે, તે ધુમાડો જ ઊંચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી. અને જેમ આકાશને વિશે વાદળા ચાલે છે, તે વાયુએ કરીને ચાલે છે, તે વાદળા ચાલતા જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી. તેમ જ્વાળા, ધુમાડો ને વાદળા, તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો. તે જીવ કેવો છે તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે અને તે બુદ્ધિમાં નિશ્ચયની વ્યક્તિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે અને મનના સંકલ્પને જાણે છે અને તે મનના સંકલ્પની વ્યક્તિનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે અને ચિત્તના ચિંતવનને જાણે છે અને તે ચિત્તના ચિંતવનની વ્યક્તિના કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે અને અહંકારની અહંમતીને જાણે છે અને તે અહંમતીના વ્યક્તિના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે. એવી રીતે જે ચાર અંતઃકરણ ને 10 ઇન્દ્રિયો તેના જે વિષય ને તે વિષયની વ્યક્તિના કરનારા જે દેવતા, એ સર્વેને એક કાળા વચ્છિન્ન જાણે છે. એવો જે જીવ, તે જીવ જે તે એક દેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે અને અતિશય સૂક્ષ્મ જણાય છે તે બુદ્ધિએ સહિત છે. માટે એવો સૂક્ષ્મ જણાય છે પણ જ્યારે એ જીવને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને વિષય તેના પ્રકાશકપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે, તે બુદ્ધિએ રહિત છે અને અનુમાને કરીને જણાય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈક 10 મણની તરવાર હોય, તેને જોઈને માણસ અનુમાન કરે છે એ તરવારનો ઉપાડનારો બહુ મોટો હશે, તેમ એ સર્વદેહ ઇન્દ્રિયાદિકને એક કાળે પ્રકાશે છે, માટે એ જીવ બહુ મોટો છે, એવી રીતે અનુમાને કરીને જણાય છે. એવી રીતે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમાં તે શું ઉત્તર થયો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમાં તો એ ઉત્તર થયો છે, જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું. તે કેવી રીતે થાય છે તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે, એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય, ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય, ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો છે, આ જગતને વિશે જે જે પદાર્થ છે તે દીઠામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં, અડ્યામાં આવે છે, તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે, અને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે, અને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે, અને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે, એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કોઈ સંશય ન થાય તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો, અને સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણના જે કાર્ય છે તેમાં આળસ, નિદ્રાદિક તમો ગુણનું કાર્ય છે, અને કામ, ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે, અને શમદમાદિક સત્વગુણનું કાર્ય છે, એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય તો એને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો, અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિ એ કરીને ઉન્મત્ત થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી, એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય તેમાં કોઈ સંશય ન થાય તો એને જીવને વિશે નિશ્ચય જાણવો. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ સમુદ્રમાં વાણ ચાલે છે તેમાં જે લોઢાણા નાંગળ હોય તેને સમુદ્રમાં નાખે તે જો ધરતી લગણ ન પૂગ્યો હોય અને તેને જો તરત તાણી લે તો ઝાઝી મહેનત ન પડે ને તરત નિસરી આવે, અને તેને ધરતી લગણ જવા દઈને તાણે તો ઘણી મહેનતે નિસરે, અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખૂંટે ને ભરાઈ જાય તો પાછો તે તાણ્યો તણાય નહીં ને નિસરે પણ નહીં. એમ જેને જીવને વિશે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહીં, એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા ગણિત કરી, પણ આ તો દિશમાત્ર લખી છે. પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન તો મન વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માઈક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તે કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહ ઇન્દ્રિયો ને અંતઃકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે, ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે, અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય અને જીવ એ સર્વેને ભગવાન પ્રકાશે છે, અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે, એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો છે જે જીવ તેને ભગવાન પ્રકાશે છે, અને પ્રધાનમાંથી મહત્તત્વ થયું, અને મહત્તત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો, ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયા, તેમને પણ જે ભગવાને પ્રકાશ્યા છે, અને સર્વે તત્વે મળીને રચ્યો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે, અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે, એવી રીતે જીવ અને ઈશ્વર એ બે જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે, અને જ્યારે એ જીવ ને ઈશ્વર બે નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે, અને જે કાળ તે માયાદિક તત્વને નામરૂપપણાને પમાડે છે અને અરૂપપણાને પમાડે છે એવો જે કાળ તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે, એવા જે ભગવાન તે જે તે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે એ તમારો પ્રશ્ન કે નહીં? ત્યારે સૌએ કહ્યું છે, હે મહારાજ, એ જ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો એમ ઉત્તર છે, જે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાના અર્થે નથી, કાં જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે
બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ.
એ શ્લોકમાં એમ કહ્યું છે, જે સર્વે જનના બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃષ્ટા હવા તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યા છે, માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે, કાજે નાના પ્રકારની સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે। એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન, તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ના આવે, એ તો આવે જ, એમ શ્રીજી મહારાજે કહ્યું। ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ, આ શ્રુતિમાં એમ કેમ કહ્યું છે જે,
યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ।
ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા બોલ્યા છે, એનું એમ છે જે, જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી, અને જળ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને તેજ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને વાયુ આકાશને વિશે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો, એમ મનવાણી ભગવાનને નથી પામતા। ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, શ્રુતિ સ્મૃતિમાં એમ કહ્યું છે જે,
નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતઃ।
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અમે અભક્તના મન ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે, જેમ આકાશને વિશે રહી છે જે પૃથ્વી, તે પ્રલય કાળને સમય આકાશરૂપ થઈ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે, અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે, એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતઃકરણ અને પ્રાણ, તે સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે, કાંજે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે, તેના ઇન્દ્રિયો અંતઃકરણ દેહ તેને આકારે એ ભક્તના દેહ ઇન્દ્રિયો અંતઃકરણ થાય છે, માટે દિવ્ય થઈ જાય છે। ત્યાં દ્રષ્ટાંત છે, જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે, પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી, ભમરી જેવી જ ભમરી થઈ જાય છે, તેમ ભગવાનનો ભક્ત પણ એને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે। અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે જે, આત્મજ્ઞાને સહિત જે ભક્તિનિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિનિષ્ઠાવાળો છે, તે બેયને એ ગતિ કહી છે, પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ ઇન્દ્રિયો ને અંતઃકરણ તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થતું, એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે, એમ વાર્તા કરીને બોલ્યા છે। હવે એટલી વાર્તા રાખો, અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારા સારા કીર્તન બોલો, એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા। ઇતિ વચનામૃતમ, એવી રીતે કાર્યાણીનું પહેલું જે તે થયું।
સ્વામીની વાતો, પ્રકરણ 5, મહિમા અને કૃતાર્થપણું।
વાત 92, સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે, વર્તાલનું પહેલું વચનામૃત ને મધ્યનું 14મું વચનામૃત વંચાવીને વાત કરી, જે આ પ્રમાણે સમજે તો ગ્રહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે, ને ત્યાગીનું બહુ શોભે, ને પર્વતભાઈ જેવા ગ્રહસ્થને 7 છોકરા હોય તેનું શોભે નહીં, પણ તે તો મહારાજને શિખામણ દેતા એવા હતા। વાત 93, સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે, કાર્યાણીનું 8મું વચનામૃત અને મધ્યનું 17મું વચનામૃત વંચાવીને વાત કરી, જે આ પ્રમાણે સમજવાનું છે તે રહી ગયું, ને ઈંટો પથરા લાકડા રૂપિયા અને માણસ તેને ભામે ચડી જવાનું છે, ને અમે તો આ હવેલી ઉખેડી તેમાં બહુ અકળાતા કે ક્યારે પૂરી થશે ને વાતું કરશું, ને દેહ પડી જશે તો વાતું કરવી રહી જશે, ને મારે તો એમ થાય જે કુબામાં બેસીને દાણા ભેગા કરીને બધી પૃથ્વીના માણસને વાતું કરું, ને ત્રિકમદાસ છત જડાવે છે ને રંગ ચડાવે છે, ને બદ્રિકાશ્રમ વાળા તથા શ્વેતદીપ વાળા તથા અક્ષરધામ વાળા તથા ગોરધનભાઈ કઈ ગાંડા છે? ને ગોરધનભાઈએ 20,000 કોરી બગાડી નાખી. તે મુક્તાન સ્વામીએ મહારાજને કહ્યું જે ગોરધનભાઈનું બહુ ગુંડું થયું. ત્યારે મહારાજ કહે જે સમલુષ્ટા સમકાંચનમ થયું, તે બહુ ગુંડું થયું. ત્યારે મુક્તાન સ્વામી સમજ્યા, એમ વાત કરીને કહ્યું જે આ બે વચનામૃત પ્રમાણે સમજે તો પણ અહીં બેઠા અક્ષરધામ દેખે નહીં. ને અક્ષરધામના પતિ દેખાણા એટલે અક્ષરધામ તો ભેગું જ આવી ગયું. ને આ મૂર્તિ મળી છે તેના સામું જોઈ રહ્યું, ને દોડી દોડીને ઘેર જવાય છે તે તો અભ્યાસ પડી ગયો છે. જેમ અફીણનું બંધાણ પડે છે એમ વાત કરીને રાજે ગઢપુર મહારાજ એ કીર્તન ગવરાવ્યું, ને ઉદ્ધવજી તથા ગોપીઓની વાત કરી, ને પ્રગટ ભગવાનના જ્ઞાનીને અધિક કહ્યો, ને પ્રથમના 71 વચનામૃતની વાત કરી. જે પ્રગટ વાત કર્યા વિના એમ સમજાય છે જે બદ્રિકાશ્રમમાં શ્વેતદ્વીપમાં તથા ગોલોકમાં ભગવાન છે, ને થોડા કંઈ છે પણ સર્વોપરી ભગવાન અહીં સમજાતા નથી, માટે પ્રગટ વાત કરીએ છીએ. ને આવો સમાગમ મળ્યો ને અહો અહો થતું નથી તથા ગાંડા થવાતું નથી, તે તો ભગવાનને જીવના કલ્યાણને અર્થે એમ રાખ્યું છે, નિકર ગાંડા થઈ જવાય.
મત્ય દીધે માને નહીં કુમતે મન કોળા, આવે લય અવળે અક્ષરે તે સવળે કેમ સુહાય.
વાત 94. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે ગોંડલના ગરાસિયા અઠીભાઈએ મુક્તાન સ્વામીની વાતો 12 દિવસ સાંભળી, તે શૈલ્ય પેસી ગયા. પણ રાજા અને જુવાન તેથી સત્સંગ થયો નહીં. પછી 12 વર્ષે સત્સંગ પોતાની મેળે કર્યો. વાત 95. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે અવિદ્યાને બધી તેરેથી મહારાજે દાબી, તે ડોસીઓનું રૂપ લઈને ગઢડામાં આવી, તે દેવાનંદ સ્વામી સંન્યાસીએ દીઠી, તે મહારાજ ગઢડામાં રહ્યા ત્યાં સુધી કજિયા મટ્યા નહીં. વાત 96. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે માયાનું રૂપ એ છે જે ભગવાનનું સ્વરૂપ ન ઓળખાય એ જ માયા છે. પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે કોઈને કાને શબ્દ પડે તેથી નિશ્ચય થાય છે તેનું શું કારણ? ત્યારે કહે સંસ્કાર છે, નિકર ભેગા રહે છે તો પણ નથી ઓળખતા. ને આ સાધુ ભગવાનનું અંગ છે, વિભૂતિ છે, તો પણ જૂનાગઢમાં માણસે માણસે ભિક્ષા માગે છે ને દર્શન દે છે ને નથી ઓળખાતા, તે જાદવ જેવા અભાગ્યા છે. વાત 97. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે કોઈક મનુષ્યમાં શાંત પણ હોય અને કોઈકમાં ન હોય, કોઈકને વિનય કરતા આવડે અને કોઈકને ન આવડે, એ સર્વ દેહના ભાવ સમજવા. ને મોટાય તો પ્રગટ ભગવાનના નિશ્ચય વડે છે. ને કાગળમાં લખે છે એટલા સર્વ ગુણ તો ભગવાનમાં જ હોય, બીજામાં ન હોય. વાત 98. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી કે જ્ઞાનીને આત્મા કયો છે, માટે ભગવાનને જીવ અર્પણ કરી દેવો ને જેમ કહે તેમ જ કરવું. પછી મનજીભાઈએ પૂછ્યું જે જીવ અર્પણ કર્યા પછી વાસના ટાળવી રહે છે કે નહીં? ત્યારે કહે વાસના ટાળવી પડે. ને એમ ઉત્તર ન કરીએ તો ભગવાનમાં બાધ આવે, જે એકની વાસના ટાળે ને એકની ન ટાળે, માટે એમ કહેવાય નહીં. ને આત્મનિષ્ઠા તથા મહાત્મ્ય કરીને વાસના ટળે છે. વાત 99. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે વળી મનજીભાઈએ પૂછ્યું જે જ્ઞાની હોય તો પણ કઈ વાસના રહેતી હશે? સ્વામી કહે સુખજી ઉડ્યા ને જનકથી ઉડાણું નહીં, ને બેક પ્રવૃત્તિનો જોગ રહે ત્યાં સુધી જણાય ખરી. જેમ અમે ત્યાગી થયા તેવા સમયમાં ગામ નદી બધું દેખાતું, માટે કઈ વાસના હતી? એ તો જોગે કરીને દેખાતું. ને 20 વર્ષ થયા પછી છેટું પડ્યું એટલે દેખાણું નહીં. તેમ પ્રવૃત્તિમાં જ્ઞાન વૃદ્ધિ પામે, અંતકરણ શુદ્ધ થાય, પણ જોગે કરીને ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. પછી નથું પટેલે પૂછ્યું જે પ્રાપ્તિમાં ફેર છે કે નહીં? સ્વામી કહે પ્રાપ્તિમાં ફેર નથી, બરાબર છે. ને નિવૃત્તિવાળાને એટલો અધિક ન કહીએ તો તમે માનો, પણ બીજા માને નહીં. માટે એમ ઉત્તર કરવો પડે, પણ ભગવાન તો ચાહે તેમ કરે, તેનો કોઈ ધણી છે ને? ઉત્તર તો થતો હોય તેમ થાય. વાત સ્વામી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે ગ્રસ્ત આશ્રમમાં રહીને કથા વાર્તા કરે છે ને સાંભળે છે, તેના તો ત્રિવિધ તાપ ટળી ગયા છે ને તપ સર્વે થઈ રહ્યા છે ને ભગવાનના શરણને પામી રહ્યો છે, એવું ભાગવતમાં કપિલદેવ ભગવાને કહ્યું છે. ગ્રસ્ત આશ્રમમાં બહુ કામ ને બહુ વિઘ્ન, માટે તેને અધિક કહ્યો છે. ગ્રસ્ત આશ્રમીને ભગવાનની મૂર્તિને ધરી રહ્યા એવા સાધુનો આશરો છે, તે તો ઘરમાં બેઠા સર્વ તીર્થને સેવી રહ્યો છે. વાત 101. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે લોકમાં તો આપણને એમ કહે છે જે એ તો નિંદા બહુ કરે છે ને જુક્તિથી બોલે છે, માટે અકલ્યાણ થશે તેનું કેમ સમજવું? ત્યારે કહ્યું જે એવું બોલવાથી તો કલ્યાણ થાય છે ને એ તો ભગવાનની જુક્તિ છે. તે ઉપર વાત કરી જે રામાનંદ સ્વામીએ સંન્યાસીને પૂછ્યું જે વેદ કેટલા? ત્યારે સંન્યાસી કહે 4. પછી રામાનંદ સ્વામી કહે બ્રહ્મજ્ઞને 5મો વેદ કયો છે તે હું છું, એમ સાચી વાત કરી. તેથી સંન્યાસી જતા રહ્યા અને મહારાજે જુક્તિ કરી તો બધી પૃથ્વીમાં સત્સંગ થયો ને રામાનંદ સ્વામી ગયા પછી વ્યાપકાનંદ સ્વામી વગેરેને જુક્તિથી પોતાનું સ્વરૂપ ઓળખાવી સત્સંગમાં રાખ્યા. વાત 102. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે ગામને ગઢ હોય, તેમ આપણને પંચવર્તમાન રૂપી ગઢ છે ને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે ને જેમ થાણું ગઢને સાચવે તેમ નિયમ વર્તમાનને સાચવે છે, માટે જેટલા નિયમ મોળા પડે એટલા ફાંકા પડ્યા જાણવા.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 10. અક્ષર બ્રહ્મ. શ્રી હરિએ ગઢપુરમાં માક્ષર સુદ 14 સંતો ભક્તોને વાત કરતા કહ્યું, અક્ષર બ્રહ્મના તેજમાં મહામાયાનો લય થઈ જાય છે જે દેખ્યામાં આવતો નથી. જેમ દિવસમાં રાત્રિનો લય થઈ જાય છે તે જ રીતે અક્ષર બ્રહ્મમાં માયાનો લય થઈ જાય છે, તેને આત્યંતિક પ્રલય કહેવાય છે. ગઢપુરમાં શ્રીહરિએ પોષ મહિનાની સુદ 3ને દિવસે સત્સંગી માત્રને દ્રઢ નિર્ધાર કરવાની વાત કરતા કહ્યું, ભગવાનનું ધામ અક્ષરધામ છે, તેને ભગવાનનો નિષ્કામ ભક્ત હોય તે પામે છે. અક્ષરધામના 2 સ્વરૂપ છે. 1. પ્રકાશરૂપ નિરાકાર છે, જેને એકરસ ચૈતન્ય ચિદાકાશ કહે છે, જે દિવ્ય તેજોમય બ્રહ્મ મહોલ કહેવાય છે, જે અનંત કોટી મુક્તોને તથા પરબ્રહ્મ શ્રીહરિને ધરી રહ્યું છે. 2 રૂપે એ અક્ષર પુરુષોત્તમ નારાયણની સેવામાં દાસભાવે અખંડ હજુર રૂપે વર્તે છે, પળ પણ દૂર થતા નથી. અક્ષરધામને એ જ પામે છે જે એકાંતિક ભક્ત થાય છે. અક્ષરનું સાધર્મ્યપણું પામે છે તેને એકાંતિકના ગુણે ઓળખવા. ભગવાન પુરુષોત્તમ નારાયણ જ્યાં અખંડ બિરાજે છે એવું અક્ષર બ્રહ્મ ધામ છે. એ અક્ષરના સાધર્મ્યને પામેલા અનંત કોટી મુક્તો ભગવાનની અખંડ સેવામાં રહે છે અને પુરુષોત્તમ નારાયણના દાસ ભાવે વર્તે છે. આ વાત દ્રઢપણે સમજીને દરેક સત્સંગીએ એવો નિર્ધાર કરવો કે અક્ષર રૂપ થઈ એ મુક્તની પંક્તિમાં બેસવું છે. નિશ્ચય કરના ઇસ વિધિ હી અપને અક્ષર રૂપ, મુક્ત તાકી પંક્તિ મેં જો મિલના બાત અનૂપ. ભગવાન કે અક્ષર હિ ધામા, પાવત હે ભક્ત જો અકામા. અક્ષર ધામ કે સ્વરૂપ દોઉં, નિરાકાર એક કહત હે સોઉં. એક રસ ચૈતન્ય ચિદાકાશા, બ્રહ્મ મહોલ કહત ઉજાસા. દૂજે રૂપ કર અક્ષર જેહું, પુરુષોત્તમ કી સેવા મેં તેહું. અખંડ રહે પલ હોતન દૂરા, દાસ હોઈ કર હોત હજૂરા. અક્ષર ધામકું પાવત જીતના, એકાંતિક ભક્ત જો તીતના. અક્ષર કે સાધર્મ્ય જો તાકું એકાંતિક ગુણકર પાવત વાકું ભગવાન કી અખંડ જો એહી સેવા મે રહત ભયે તેહી પુરુષોત્તમ નારાયણ સ્વામી વિરાજમાન રહે બહુ નામી અક્ષર યહ ધામ જો તામે અક્ષર કે સાધર્મ્ય પનાયામે પાયે અનંત કોટી હી એસા મુક્ત જો રહાયે સબહી તૈસા પુરુષોત્તમ કે દાસ હી ભાવા વર્તત રહે સહજ સ્વભાવા પુરુષોત્તમ નારાયણ જેવું સબહી કે સ્વામી રહેવું તેવું અનંત કોટી બ્રહ્માંડ કે રાજાધિરાજ રહેવું એસી વાત કું સમજ કર સત્સંગી આપનેવું નિશ્ચય કરના ઇસ વિધહી અપને અક્ષર રૂપ મુક્ત તાકી પંક્તિ મે જો મિલના બાત અનૂપ અક્ષરધામ તામે જાય અખંડ ભગવાન કી હજુર રહી કે યામે સેવા કરના ભાવ કર નાશવંત તુચ્છ જેહ એસે માઇક સુખ જોઉ ઇચ્છત નહીં કબુ તેહ લોભાવતન યામે કબુ સંવત 1876 ના મહામાસની સુદ પાંચમે શ્રી હરિએ ગઢપુરમાં મુનિ તથા હરિજનની સભામાં પોતાના પુરુષોત્તમ સ્વરૂપની વાત કરતા કહ્યું અક્ષર તામે રહેવું જૈસે પુરુષ પ્રકૃતિ મે નહીં તૈસે એસી રીત પુરુષોત્તમ જેહી તારતમ્યતાએ કરી કે તેહી પુરુષોત્તમ ભગવાન જેવા અક્ષરમાં રહે છે એવા પ્રકૃતિ પુરુષમાં નથી અને એવા અવાંતર મનુષ્ય કીટ પતંગ સુધી કોઈમાં નથી બીજા પ્રધાન પુરુષ મહતત્વ વિરાટ નારાયણ બ્રહ્મા મરીચ્યાદિક પ્રજાપતિ કશ્યપ પ્રજાપતિ ઇન્દ્રાદિક દેવતા મનુષ્ય પશુ પક્ષી બધામાં તારતમ્યતાએ કરીને છે પણ જેવા અક્ષરમાં રહ્યા છે તેવા પુરુષ પ્રકૃતિ આદિ અન્યમાં નથી રહ્યા પોતે અંતર્યામી છે યોગ કળા ધરીને બધામાં કારણપણે કરીને જ્યાં જેમ ઘટે તેમ તે રીતે રહ્યા છે એવું એમનું અગણિત સામર્થ્ય છે સબમે કાર નપને કરી કે અંતર્યામી યોગ કલા ધરી કે રહેવું જિહા જૈસે ઘટીતા સમૃથ એસે રહે અગનીતા સંવત 1876ના મહાવદી બીજના દિવસે ગઢપુરમાં શ્રીહરિએ અક્ષર તત્વની વાત કરતા કહ્યું પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ છે તે અક્ષરના એક દેશમાંથી મહાપુરુષ ઉપજે છે માટે જ્યારે અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ છીએ ત્યારે મહાપુરુષ નજરમાં આવતો નથી એક અક્ષર જ દેખાય છે અક્ષર વિના બીજું કાંઈ જણાતું નથી એ અક્ષરથી પર અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન છે ગઢપુરમાં શ્રીહરિએ સંવત 1876ના વર્ષે ફાગણવદી સાતમને દિવસે સંતો ભક્તોને અક્ષર બ્રહ્મનો મહિમા કહેતા કહ્યું અક્ષરના રોમ રોમ પ્રત્યે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડે છે એવું પુરુષોત્તમ ભગવાનનું ધામ અક્ષર છે એ અક્ષરધામમાં ભગવાન પુરુષોત્તમ સદાય દિવ્ય સાકાર રૂપે બિરાજે છે જે અક્ષરના પણ કારણ છે અને મૂર્તિમાન છે એ ભગવાનના ધામરૂપ અક્ષરની મોટાઈ વર્ણવી શકાય તેમ નથી જેમ મોટા હાથીના શરીર પર કીડી ચાલે તે તેની ગણતરીમાં હોય નહીં એમ અક્ષરની મોટાઈ આગળ કોઈ ગણતરીમાં આવતું નથી અક્ષરની મોટાઈ વર્ણવવામાં આવે નહીં તો પુરુષોત્તમની મોટપ વર્ણવ્યામાં કેમ આવે બધાનું કારણ અક્ષર બ્રહ્મ છે એ અક્ષર પુરુષોત્તમનું ધામ છે ને કર ચરણયુક્ત મૂર્તિમાન છે પણ અતિશય મોટપને લીધે અક્ષરનું રૂપ નજરમાં આવતું નથી એ સૌથી મહાનમાં મહાન છે અને સૂક્ષ્મ પણ છે તેના એક એક રોમમાં અસંખ્યાત બ્રહ્માંડ ઉડે છે એવા અક્ષરનો પાર પમાતો નથી તો તેનાથી પર અતિ સમર્થ અને પ્રતાપી એવા મહારાજાધિરાજ ભગવાન પુરુષોત્તમ જે અક્ષરધામમાં સદા વિરાજમાન છે તેમનો મહિમા કેમ વર્ણવી શકાય
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય
તારીખ 28/12/1981 ઓભરાટ સવારે 6 વાગે મંગલ પ્રવચન પરમ પૂજ્ય સ્વામી શ્રી
ేయం శ్రీ పురుషోత్తమం మునివరై వేదాదిగీతం విభో తన్మూలాక్షరయుక్తమేవ సహజానందం స్వరూపం માનવીનું જીવન હંમેશા દોઢ ગંભ અને પગ દેખાવથી જ ભરેલું હોય છે. બંધનનું જીવન બનાવતી છે, એની પાછળની એક જ ભાવના છે કે અમે ચૈતન્યના રૂવાડે રૂવાડે એલોયના દીપાના એક એક સેલ્સમાં માનની ભયંકર વૃત્તિનું પોષણ સમાયેલું છે. એની નામ જીવદશા છે. જીવદશા અને ભક્તાવસ્થામાં આટલો જ ફેર છે. માયાવૃત્તિ જે આત્મા એ જીવ એ બાળકો ગહનતા અને મમતાની ખોટી લાગણીથી ધરચક ભરાયેલો છે. ભક્તર એ આત્મા પ્રભુના સાનિધ્યમાં સદરદય રહીને પાણીના પ્રવાહની જેમ રહે છે. આટલો જ ફેર. એ જીવ માયાવૃત્તિ છે અને એ મુક્ત થયો એમ નામ આત્મા કહેવાય, એમ નામ ભક્ત કહેવાય. ઘણા એમ કે છે આત્મા શું પરમાત્મા, એ વાત બંધન ખોટી છે. જીવે આત્મા થવું પડે. આત્મા તદ્દન શુદ્ધ નિરવ નિર્દોષ છે. જીવ કેવળ માયાવૃત્તિ, એને માટેનો કોઈ સરળ ઉપાય કરો. આજે એક વાત કહું છું, બહુ પ્રેમથી સાંભળી લેજો. ગુનાથની સેવા કોઈક સરળતાથી કરવી, સરળ હૃદયજીને. હેમસુરમ સ્વામીના ગુણનું કાલે વર્ણન કરવાનું રહ્યું હતું, આજે કરી રહી છે. સરળતા એટલે અંતર બાહ્ય, જો એ અંતરમાં છે એવું એ બાહ્યમાં છે. રંજ માત્ર કિંચી દેવા જીવનમાં કોઈ બનાવટ નથી. એ પ્રભુના દિવ્ય સ્વરૂપ આગળ એ બનાવટ છે. ક્યાં જશે, શું કરશે, શું લાભ લેશે, બે ત્રણ રીતે એ ગુણને આપણે વિચારી લેવો છે. યોગીજી મહારાજ મંગળની ધરતી પર હતા. એક સેવક આવીને એકદમ હૃદય હૃદય બોલ્યા, સ્વામીજી મને તમારા વિશે કામનો સંકલ્પ છે. એને સ્વામીજીને આગળ ખુલ્લો થઈ ગઈ અને સ્વામીજીની બહુ મોટી સેવા કરી.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.